તારીખ 30/3/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 491 અને 492 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 285
મારા બધા કમ્પ્લેટ છે. નર્મદા ક્ષેત્રમાં જીવ બે પ્રકારે ક્રિયા કરે છે. એક તો મન વચન કાયાને આશ્રિત વ્રત જપ તપ નિયમ વગેરેની ક્રિયા કરે છે, અને એક ધર્મના ક્ષેત્રમાં શાસ્ત્રો સાથે રાખીને સામે રાખીને શાસ્ત્ર જ્ઞાનની ક્રિયા કરે છે. એ બંને પ્રકારની જે ક્રિયા છે એ અહીંયા પર સત્તા અવલંબી થયેલી પર સત્તા અવલંબી ક્રિયા કરવા માટે, પર સત્તા એટલે આત્માની નિજ સત્તાને ચૈતન્ય સત્તાને. પણ મનોવચન કાયા જળ છે અને આ શાસ્ત્રો પણ પરમાણુનો જથ્થો જળ છે, એને અવલંબીને એને આધાર એનો આધાર લઈને જે ક્રિયા થઈ એને આધારિત જે ક્રિયા થઈ એ ક્રિયામાં આત્માની શાંતિ ને આત્માનું સુખ હોતું નથી. એ ક્રિયાથી આત્માને નિર્મળતા થતી નથી, એ ક્રિયાથી આત્માને શુદ્ધિ થતી નથી. એમ કહેવું છે બે ભાગ પાડી નાખવા કે જે પરિણામ પર સત્તાને અવલંબીને થાય તે પરિણામ મલિનતાનો નાશ કરનારા નથી. આત્મામાં ઉત્પન્ન થતી જે ભાવની મલિનતા અશુદ્ધિ એનો એ નાશ ન કરી શકે, કેમ કે તેનાથી રાગાદીની ઉત્પત્તિ થાય કે જે રાગાદી સ્વયં મલિન છે. જે ક્રિયા એટલે જે આત્માના પરિણામ પોતાની નિશ્ચેતન સત્તાને અવલંબીને પોતાના શુદ્ધ આત્માના આધારે ઉત્પન્ન થાય તે પરિણામ પોતે નિર્મળ છે, અને તે પોતે પરિણામ પણ નિર્મળતા વધવાના કારણરૂપ પરિણામ આવે છે. એટલે એને મોક્ષ માર્ગરૂપ પરિણામ અથવા મોક્ષના કારણરૂપ પરિણામ કહેવામાં આવ્યા છે. તો જે પરિણામ આત્માને શુદ્ધિનું કારણ નથી એમાં રાજી થવાનું તને શું કારણ છે, એમાં ઈષ્ટપણું ઠીકપણું માનવાથી તને શું ફાયદો છે, કે એનાથી તને ફાયદો નથી પણ એનાથી ઈચ્છાનું તને નુકસાન છે. પર તરફનું જ્ઞાન છે એ કરતા પર સત્તા અવલંબી જ્ઞાન છે, ભલે શાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ તેમાં આ જીવ રાજી થાય છે. તો ઘણા માણસોને સમજાવો અને તેઓ રાજી થાય, હું સમજાવું એટલે તે ખુશી થાય, તે મને એમ કહે કે વાહ તમે મને બહુ સારું સમજાવો છો, શું ભાઈ તો બહુ સારું સમજાવી શકે છે, અને એ મીઠો લાગે કે હા આપણને તો બધા એમ કહે છે કે તને બહુ મોટું નુકસાન છે, એવું નુકસાન છે તમે કે તમે એની ખબર પડતી નથી પણ નુકસાન બહુ મોટું રાજી થાય છે એટલે એને ખબર નથી પડતી. જો ખબર પડતી હોય તો રાજી થાય, કોઈ નુકસાનમાં રાજી થાય એ ઢોળાણો એને હશે ખરો કે ચાલો બહુ સારું છે આટલો ભૂતો ભોળાઈ ગયો કોઈ સમજાવતું નથી એની મેળે સમજે છે, કોઈ સમજાવીને ક્યાં સમજે છે. જો સમજાયેલા સમજતા હોય તો અનંતા તીર્થંકરો થઈ ગયા. આ સંસારમાં રખડનારા જીવો રહેત નહીં, પણ વર્તમાન સ્થિતિ એ સાબિત કરે છે કે અનંતા તીર્થંકરો થવા છતાં એથી અનંતા જીવો હજી સંસારમાં રખડે છે, એનાથી પણ વધારે સમજાવનાર છે. તીર્થંકર પરમાત્માથી કોઈ વધારે સમજાવનાર તો પાકતા નથી આ જગતમાં. સર્વોત્કૃષ્ટ વક્તા છે અને સર્વોત્કૃષ્ટ ઉપદેશક છે, તેથી એને જગતગુરુ ને પરમગુરુ કહેવામાં આવે છે. છતાં જીવની સ્વતંત્રતા એવી છે, તો હવે પોતે પરમાત્મા છે, જો એ ઊંઘાઈ કરે તો બીજા પરમાત્મા સામે હોય એને ન માને. એટલે કહે છે કે પરમાત્મા તારા અપલખણના પણ પાર નથી. જીવો સ્વતંત્ર છે, સમજવું ને સમજવું એના માટે જીવો સ્વતંત્ર છે. કોઈ આગ્રહ રાખે સમજાવવાનો એ તો દુરાગ્રહ છે, ખાલી ભ્રષ્ટતા નથી. કોઈ આગ્રહ રાખે કે તમે સોમગઢ આવો આવો ને આવો, તમને સમજવાનું મળશે, તમે અમારા વાંચનમાં આવો આવો તો તમને સમજવાનું મળશે, તમે કેમ આવતા નથી, તમે આવો ને આવો, એવું દુરાગ્રહ રાખે એ રાખવા જુઓ. કેમ કે એ કોઈ સમજે છે ત્યારે એનો પોતાનો સમજવાનો ભાવ હોય છે ત્યારે સમજે છે. સમજાવવાનો પ્રકાર એ કોઈ પ્રાણાયક કરવાનું કાર્ય નથી કે જેથી એ સમજાય જાય, પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો એમ કહે છે કોઈ તમે સમજાવતા આવડતું હોય, આ વક્તા માટે વાત આવી જાય, અને કોઈ તારા વખાણ કરે કે ભાઈ તમે ઘણાનું સમજાવો છો, તમે બહુ સારું સમજાવો છો, ઘણો સરસ સમજાવો છો, એમ એને સમજાવતા રાજીપો થાય તો કહે છે કે એની સુખની કલ્પના રહેલી, એમાં તમે સુખ થયું, રાજીપો થયો ત્યારે સુખ થયું, એ સુખ હતું ને સુખ થયું, કે એ દુઃખમાં ત્યાં સુખની કલ્પના કરી છે એમ કહે છે. અંદર આત્મામાંથી નિરાકુર સુખ થાય છે એ કોઈ જુદી ચીજ છે, અને બહારમાં કોઈ પણ સંયોગોમાં ઇષ્ટપણું ઠીકપણું લાગીને જે સુખ થાય છે એ સુખ નથી, પણ સુખની કલ્પના માત્ર છે. એ કલ્પના જ્યારે સમજાવનારને પણ વેજાય છે ત્યારે કરોડો શાસ્ત્ર ધારણ કરનારને, યાદ કરનારને, ધારણા કરનારને પણ અંદરમાં અયથાર્થ પ્રયોજન શોધાતું હોવાથી એને આત્મદર્શન થતું નથી, એને આત્મજ્ઞાન થતું નથી, એને આત્મહિત થતું નથી, આત્માનું સુખ એને પ્રગટ થતું નથી. સમજાવવાનો પ્રકાર એટલા માટે અહીંયા લીધો છે કે જે સમજાવનાર હોય છે એને પણ સમજાવવાના ભાવમાં એટલો બધો ઉત્સાહ રહી જાય છે, સમજાવતા સમજાવતા વળ થઈ જાય છે. સમજાવું બહુ સરસ સમજાવું, આમ જ સમજાવું ભાઈ, પણ એ તો બધા કશાય ના કરવાનું, બીજાને સમજાવું એ શુભ રાગ શુભ કસાય છે. અરે પણ જે છે તો મોટા ઉપર બીજું કહેવાય, એમાં
હનુમત વસ્તુ હનુમત વસ્તુ છે ને આચાર્ય, હું સમજાવું બીજા
આવી ચોખ્ખી વાત છે. જીવો સમજતા નથી એટલે પણ તારે કાંઈ દીધું કરવાનું જોડે નથી, જીવો સમજતા નથી પણ તું તો અંદરમાં સુખ ઉત્પન્ન કર, તને તારું સુખ ઉત્પન્ન થયા પહેલા બીજો જલ્દી સમજી જાય તો સારું. એ આપણતા તો તારી અજ્ઞાનતા ભરેલી નિરર્થકતા ભરે છે, તને એમાં લાભ નથી ને બીજાને પણ એમાં લાભ નથી. ઘણાને સમજાવું ને તેઓ રાજી થાય, સમજીને ખુશી થાય, એવી સમજાવનારનું સુખ કલ્પના રહેજાય છે. તેથી એનું જાણપણું શાસ્ત્ર જ્ઞાન ભલે શાસ્ત્ર અનુસાર આગમ અનુસાર સાચું હોય તો પણ અંદરમાં એનું પ્રયોજન અયથાર્થ છે, ખોટું પ્રયોજન છે. જેનું ધારણામાં આગમ અનુસાર શાસ્ત્ર જ્ઞાન પણ બરાબર ન હોય એમાં પણ લૂંટા વાળે કે લૂંટા મારે એને તો પ્રયોજન અંદરમાં યથાર્થ સુધારવાનો પ્રશ્ન નથી, એ તો ચર્ચાનો વિષય જ નથી, વિચારવા જેવી જ વાત નથી, એને તો પ્રયોજન સુધારવાનો નથી. પણ જે જીવ શાસ્ત્ર વાંચીને શાસ્ત્ર કહે છે એવું સમજે છે સમજણમાં, છતાં એને સમજાવતા રાજીપો આવે છે, અને એમાં એ બહાર ને બહાર વિશેષ રોકાય છે સમજાવવાના પરિણામમાં, પણ અંતર્મુખ થઈને પોતાના સમયગતિમાન ચારિત્રને આત્મસુખને ઉત્પન્ન કરતો નથી, આત્માની શાંતિને ઉત્પન્ન કરતો નથી, તો એને અંદરમાં અયથાર્થ પ્રયોજક છે. હોશિયાર વેપારી હોય, મોટી રકમનો માલ ખરીદવો હોય તો વેચવાથી વાતની શરૂઆત કરે. મારે આટલો માલ વેચવો છે, તમે શું ભાવ દેશો? એમ બજારમાં જાય છે, વેપારી બેઠા કોઈ માલ લઈ લેવો હોય, ખરીદી લેવો હોય, ત્યારે શરૂઆત વેચવાની કરે. પણ બહુ વિચક્ષણ હોય ને ચતુર હોય, સમજી જાય કે આ વેચવા નથી આવ્યો પણ લેવા આવ્યો છે. વાત વેચવાની કરે છે પણ અંદર અભિપ્રાય બીજો. એમ અહીંયા સમજાવવાની વાત કરે છે, સમજે સમજાવે છે શાસ્ત્ર અનુસાર અને રાજી થાય છે. બીજા સમજાવવામાં એ રાજી થાય છે, એનો અભિપ્રાય શાસ્ત્રની સમજણ અનુસાર કામ કરતો નથી, વિરુદ્ધ કામ કરે છે. કેવી નાળ પકડી છે જ્ઞાનની, પણ આ તો શાસ્ત્ર અનુસાર આવું સરસ સમજાવે અને એને તમે કહો છો કે ઊંધો આવે છે, ઊંધો પડે છે, હા કે હા, એને જે રાજીપો થાય છે એ લક્ષણ સારું નથી. આમ જોતું કહ્યું એને સમજાવવાના ઉદયમાં પણ ઉદાસીનતા હોવી જોઈએ. તો શું હોવું જોઈએ? એને ઉદાસીનતા હોવી જોઈએ. આ ઉદય છે, છોડ્યો જાય એવો નથી. તો એ વેશ ભજવવામાં પ્રમાણિકતા એટલી રાખવી છે કે મારું લક્ષ મારે છોડવું નથી, મારા પ્રકારનું લક્ષ ને મારા પ્રયોજનનું લક્ષ છોડ્યા વિના ભાવ એકનું ભાવ ને નફાવ એકનું નફાવ મારે લેવા દેવા નથી. એટલે કોઈ સમજીને રાજી થાય તો શું સમજાવનાર રાજી થઈશ નહીં એમ કહે છે. આજને કોઈ સમજાવનાર તો સમજનારો તો નથી, પણ સમજનાર ઉપર ઘણી વાત ચાલે છે, રાજી થાય ત્યારે એમાં સુખની કલ્પના આવી જાય છે. તેથી ધારણામાં એટલે જાણપણામાં અને યાદદાસ્તમાં બરાબર જાણપણું હોય છતાં અંદરમાં અયથાર્થ એટલે ખોટો પ્રયોજન છે. તેથી સાચો જાણવા છતાં એને ધર્મ પ્રગટતો નથી, સમ્યક દર્શન થતું નથી, એટલે એને ધર્મનો લાભ થતો નથી. તો જેને પોતાને ધર્મનો લાભ ન થાય એના દ્વારા બીજાને ધર્મનો લાભ થાય એવું તો ત્રણ કાળમાં બનતું નથી. કૂવામાં પાણી જ ન હોય તો અવાડામાં ક્યાંથી આવે? કૂવામાં હોય તો અવાડામાં આવે ને હોય એનું આવે. આ તો છે જ નહીં કે ધર્મ જ તમે પ્રગટ્યો નથી તો તારા દ્વારા બીજાને ધર્મ પ્રગટશે એ વાત તો તમે ભ્રમણા થઈ ગઈ છે. બરોબર, એ વાત કદી ભણવાની નથી. તેથી જે જીવને પોતામાં ઉગાડ થાય અને જે જીવને સમજાવવાનો પ્રકાર હોય એને તો જરા પણ બીજો સમજે એના ઉપર લક્ષ જ દેવું અને રાજી થાય એના ઉપર લક્ષ દેવાનો પ્રશ્ન જ રહેતો નથી. અને જેને સમજાવવાનો પ્રકાર ન હોય છતાં પોતે સારું સમજી શકતો હોય એવો ઉગાડ હોય એને પણ પરફેક્ટતા અવલંબી નામના રાજી થવા જેવું નથી. મિત્ર બધું સાંભળનાર ને એમ થાય આપણે ક્યાં બીજાને સમજાવીએ છીએ? પણ ભલે તો બીજાને ન સમજાવતો હોય પણ તમે કાંઈ સમજણનો બુદ્ધિ વિશેષ હોય બીજાની સરખામણીમાં તો પણ એમાં તું રાજી નહીં સમજી શકતો. હું બહુ સમજુ છું, ઘણું સમજુ છું, ઘણો અભ્યાસ કર્યો, ઘણો અધ્યયન કર્યું, માટે કઈક મને બીજા કરતા મારામાં વિશેષતા છે એવું માની લઈશ નહીં. કેમ કે એ જ્ઞાન તો જળ એવા શાસ્ત્રોના આધારે ઉત્પન્ન થયું, જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન અવલંબન કરતો નથી, એ ખરેખર શાસ્ત્રની આજ્ઞાને પણ સ્વીકારતો નથી, અનુસરતો નથી. શાસ્ત્ર શું કે છે કે તું અંતર્મુખ થા, શાસ્ત્ર એમ કે છે કે તું મારી સન્મુખ થા
નહીં,
ગુરુ એમ કે છે કે તું મારી સેવા કરવા, દેવ એમ કે છે કે તું મારી પૂજા કરવા આવ, એ ત્રણેય એમ કે છે કે જો અમારામાં જે વિતરાગતા છે એ વિતરાગતા અંતર્મુખ પરિણામથી થયેલી છે, એવા તું પરિણામને અંતર્મુખ કર તો તને ધર્મ પ્રગટ થાય, એ વિતરાગ ધર્મ છે. કોઈ બહારના પરિણામ, રાગ મિશ્રિત પરિણામ એ કોઈ ધર્મ નથી, ધર્મ નથી, ને ધર્મનું કારણ પણ નથી. મિત્ર વળી પાછું લપ લાગી જાય છે કે ધર્મ નથી પણ ધર્મનું કારણ તો છે ને, એ કારણ નથી તારે માટે તો એ જ ધર્મ થઈ ગયો. પછી જ્યાં ત્યાં એને કારણ તરીકે લીધું પછી તું એને છોડી શકીશ નહીં, ખલાસ થઈ ગઈ વાત. શું કે છે કે જેને ધર્મ પ્રગટ કરવો છે એને ધર્મ પ્રગટ કરવા અંગેની પાત્રતા હોવી આવશ્યક છે, એવી સ્વતંત્રતા હોવી ઘટે છે, નહીતર ધર્મ ક્યાં ઉત્પન્ન થશે? પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. શ્રીમદજી પદ લખ્યું છે, જેમ ઘી દૂધ પાણી કોઈ પણ ચીજ અનાજ ખાંડ એના પાત્રમાં રાખવામાં આવે છે, હીરો હોય તો હીરાની ડાબલીમાં રાખવામાં આવે છે, તેમ ધર્મ છે એ પાત્રતા હશે તો ધર્મ પ્રગટ થશે એમ કે છે. તારામાં શાસ્ત્ર વાંચવાની બુદ્ધિ હશે તો ધર્મ પ્રગટ થશે એવું આયા ન કહ્યું. તારામાં બીજી ક્રિયાઓ કરવાની શરીર શક્તિ હશે, કાય બળ જેને કહે છે, તો તને ધર્મ પ્રગટ થશે એમ ન કહ્યું. ધર્મ પ્રગટ કરવા માટે તારું મનોબળ મજબૂત હશે તો ધર્મ પ્રગટ થશે એમ એ ન કહ્યું. ઠીક, ધન બળ, શરીર બળ ને મન બળ, તન મન ને ધન, ત્રણ કે છે કે નહીં? હે, શરીર સારું હોય તો 5-25 ઉપવાસ ખેંચી કાઢે, વાંધો ન આવે. ધન બળ હોય તો 5-25 લાખ રૂપિયા દાનમાં આપી દે, જો કે અત્યારે તો કોઈ એવા ડાયાના દીકરા જોવામાં આવતા નથી, પણ બહુ તો એમાં નાખી દઈએ કે હા આપી દીધા ચાલો. ધનબળ, તનબળ ને મનબળ હોય, અવઘાડ હોય, સૂક્ષ્મ હોય તો શાસ્ત્રો માટે ઘણું સમજે, ઘણું સમજાવે, મન દ્વારા પ્રવૃત્તિ ક્રિયા અથવા ઘણું મનન ચિંતન કરે, ઠીક બધું છે ને, એ બધું હશે તો તને અહીંયા આત્મા મળી જશે કે તને ધર્મ પ્રગટી જશે એ વાત નથી. એમ એના માટે ખાસ પ્રકારની પાત્રતા જોઈએ છે એમ કેવું છે. ખાસ એટલે ચોક્કસ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની પાત્રતા હોય ત્યાં ધર્મ પ્રગટે છે.
એ વિશિષ્ટ પ્રકારની પાત્રતા વાળા જીવને ભલે શાસ્ત્ર વાંચતા કે સમજાવતા ન આવડતું હોય અને બીજી ક્રિયામાં એ ન પડ્યો હોય, ન આવ્યો હોય, તો પણ એને ખાસ પાત્રતા હોય તો એને ધર્મ પ્રગટે છે. એમ આ લાઈન ને જુદી પાડવી છે, ધર્મ કરવા વાળાની લાઈન ને જુદી પાડવી છે. પંડિતો એમ કે છે, તમે આગમ ભણો, આગમ વગર તમારો ઉદ્ધાર નથી. સૂત્ર લઈને ફરે છે એ છે કે પાત્રતા વગર ઉદ્ધાર નથી. આગમ વાંચીશ પણ પાત્રતા નહીં હોય તો આમ કહેવાય છે કે તને પ્રાપ્તિ નહીં થાય. આમ બહુ મહત્વનો મુદ્દો છે પાત્રતાનો. એ પાત્રતાના વિષયને સમજ્યા વિના જીવો ધર્મના બહાને ને ધર્મના નામે ઊંધે રવાડે ચડી જાય છે. આ પરિસ્થિતિ થાય છે. એટલે બહુ એ દ્રષ્ટિએ બહુ મુદ્દાનો આ વિષય. કેમ કે કોઈને કોઈ જે કઈ બાહ્ય ક્રિયા કરવા જેવી લાગે એમાં એવું અડપી પડે છે, એવું અડપે છે કે બસ એની માહી લાગી જાય છે. એમાં હું સૌથી આગળ નીકળી જાઉં. શાસ્ત્ર માં તો એમાં આગળ નીકળી જવાનું માને છે ને બીજી ક્રિયા કરે તો એમાં સૌથી આગળ નીકળી જાય. કે મારો નંબર પહેલો જોઈએ, સૌથી આગળ હું, શું સૌથી આગળ છું, અંદરમાં તું સૌથી આગળ છો. તારી મુખ્યતા થવી એ તારો ધર્મ છે, પણ યથાર્થ ભણે અયથાર્થ ભણે નહીં એમ કહેવું. એ ખાસ પ્રકારની પાત્રતા એટલે શું એનો અહીંયા ખુલાસો છે કે જેને માત્ર આત્મા જ જોઈએ છે, એટલે આત્મ પ્રાપ્તિ એટલું જ જેનું માત્ર પ્રયોજન છે એને આત્મ પ્રાપ્તિ થાય છે. ને એવું ન હોય ગમે તે કરે તો એને આત્મ પ્રાપ્તિ થતી નથી. એમ અહીંયા જવું એક તો અનાદિનો આ વિતરાગ માર્ગ કે જે અંતર્મુખ પરિણામે પ્રગટ થાય છે એવો આ ધર્મ એ અનાદિથી જીવ એનાથી અજાણ્યો છે. ભૂતકાળમાં અનંત ભવો થયા એમાં કદી એણે એ ધર્મ જાણ્યો નથી, એ ધર્મ આદર્યો નથી, એટલે આરાધન કર્યો નથી. અને આવા ધર્મથી આત્માનું હિત થાય છે એની એને પ્રતીતિ કરી નથી. નહીં જાણેલો, નહીં આરાધેલો, નહીં પ્રતીત કરેલો માર્ગ છે આ. અજાણ્યો છે પોતે બધી રીતે. એ સિવાય એને અધર્મ ઘણો કર્યો છે, અનેક પ્રકારના પાપના પરિણામ ને અનેક પ્રકારના પુણ્યના પરિણામ, એવા પુણ્ય પાપના અનેક પરિણામ કર્યા છે. અને એ બધા સંસ્કાર નો મતિ દોષ લઈને હજી ઉભો છે અહીંયા. વળી બહુભાગ મનુષ્યોનો સમય તો સંયોગને મેન્ટેન કરવામાં જાય છે. ભાઈ કાંઈ નહીં, આપણો જેટલો ખર્ચ છે એને પહોંચી વળવું. અને એ ઉપરાંત ટાણો પ્રસંગ આવે ત્યારે પણ આપણે કરજ કરવું ન પડે અને બરાબર સારી રીતે આપણી આબરૂ અને મોભા પ્રમાણે કરી શકીએ. પછી એનું કોઈ સ્ટાન્ડર્ડ ને એનું કોઈ માપ રહેતું નથી. એકનું એક થઈ જાય તો એની પાછળ એનો જિંદગીનો મોટો ભાગ જાય છે. આ તો એક વર્તમાન સ્થિતિ શું છે. કોઈ એવા 2-5% મનુષ્યો એવા છે કે જેને બાપ દાદાનું ને પૂર્વ પુણ્ય લઈને એકનું એને ઉપાર્જન છે, આર્થિક ઉપાર્જન છે, કે એને એની કોઈ ચિંતા નથી, તો એ ભોગવિલાસના સાધનોથી ઘેરાઈ જાય છે, અનુકૂળતાના સાધનોથી ઘેરાઈ જાય છે. એટલે કાં તો જીવની વૃત્તિ અર્થ ઉપાર્જનની પાછળ રોકાઈ જાય છે ને કાં તો એ ઉપાર્જિત થયેલાને ભોગવવામાં રોકાઈ જાય છે. અને આયુષ ક્યારે પૂરું થાય છે એની એને ખબર રહેતી નથી. ગણિતમાં ઘટ પણ આવી ગયો હોય એવું એને લાગે છે ને કાં તો અધવચ્ચેથી જ ઉભરી જાય છે. કાંઈ મેળ નથી, આયુષ અનિશ્ચિત છે. એવી સ્થિતિમાં ધર્મ પ્રાપ્ત થવી એ થોડું કઠિન અને દુષ્કર છે, તો પણ એવી બધી પરિસ્થિતિ હોવા છતાં પણ નિરાશ થવા જેવું નથી. જો પાત્રતા હોય તો ધર્મ પ્રાપ્તિ થઈ શકે છે. આવું હોય તો પણ ધર્મ પ્રાપ્તિ કોને થાય છે? કે જેને માત્ર એ જ લક્ષ છે આત્માનુભવની પ્રાપ્તિ રૂપ ધર્મ, એ જ જેને લક્ષ છે, એની પાછળ જ જેને પોતાનો સર્વ ઉદ્યમ કરવાનું કટિબદ્ધપણું આવે છે, તૈયારી થાય છે પરિણામમાં, તેને તે ધર્મ પ્રાપ્તિ આજે પણ થઈ શકે છે, અત્યારે પણ થઈ શકે છે. એને માટે બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એને નડતી નથી. પૂર્વના ઊંધા સંસ્કારો, મતિ દોષ, વર્તમાન સંયોગોની અનુકૂળતાનું નહીં હોવું, ગમે તે સ્થિતિ હોય તો પણ એ ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. કોણ? કે જે પાત્ર છે. તે પાત્ર કોણ છે? કે જેને માત્ર આત્મા જ જોઈએ છીએ અને બીજું કાંઈ જોઈતું નથી. બહુ હજારો શાસ્ત્રોના કથનને અહીંયા કેન્દ્રિત કરી નાખ્યું છે. ઘણી શિખામણો અને ઘણી વાતોનો સરવાળો ટોટલ અહીંયા માર્યો છે. આમ કરો ને તેમ કરો, આમ કરો ને તેમ કરો, એવી શાસ્ત્રમાં હજારો વાતો છે. આમ ન કરો ને આમ કરો, આમ ન કરો ને આમ કરો, એવી હજારો વાતો છે. એ બધી વાતનો અહીંયા સરવાળો મારી દેવા ના. તો વચનામૃત માંથી છે ને, બેનસિંહના જે વચનામૃત છે એના ઉપરના ગુરુદેવના પ્રવચનો થયા છે, એમાંથી આ વાત છે. મૂળ વાત છે આ વચનામૃતમાં. એ સિવાય માન જોઈએ કે બહાર પડવાનો ભાવ, એ કાંઈ નથી. એમ જેને છે એ ખાસ પ્રકારની પાત્રતા છે. મનુષ્ય ભાવનો વિષય છે એટલે માનની વાત લીધી છે. સામાન્ય રીતે આ મનુષ્ય પર્યાયમાં જીવ માનમાં રોકાય છે. પોતાનું માન સન્માન જળવાય ત્યાં જ એ સ્થાન રાખવા માગે છે. સમાન ખોઈને એ નોકરી પણ કરવા માગતો નથી. નોકરી કરવા આવશે તો એમ વાત કરશે, જુઓ ભાઈ મારું સમાન જો તમે નહીં રાખી શકો તો હું અહીંથી ચાલ્યો જઈશ. એવી કોઈ મારે પૈસાની જરૂર નથી કે તમે મારું સમાન પણ હણો, એ મારે પોસાતું નથી. ત્યાંથી માંડીને ધર્મના ક્ષેત્રમાં જીવ પ્રવેશ કરે છે ત્યાં પણ એ માનને મુખ્ય કરે છે. મારું માન સચવાય તો હું સોનગઢ આવું, મારું માન સચવાય તો હું ફલાણું કાર્ય કરું, તો હું આમ કરું, તો હું તમારી સાથે જોડાવું, મારું માન બરાબર રહેવું. ભાઈ અહીંયા એમ કહે છે કે માન છે એ ન હોત તો તને મોક્ષ હથેળી માં. શ્રીમુજી એનો સરવાળો એ માર્યું કે આ મનુષ્ય પર્યાયમાં માન ન હોત. એવી વાત છે કે લોકોને પહેલો જ સંપ્રદાય હારે ગડબડ થાય છે. જે તે સંપ્રદાયમાં તો જીવ જન્મ છે, પછી આ વાતમાં રસ લેવા માંગે છે એટલે પહેલી જ સંપ્રદાય હારે. સંપ્રદાય એટલે શું છે? કે ધર્મના નામે એકત્વ છે એ લોક કેટલોક મનુષ્ય સમૂહ ટોળું વાળો અને ટોળું એને સંપ્રદાય કે છે. તો પહેલા એ લોકો એને સંસ્કરણો શરૂ કરે છે કે આ તમે શું કર્યું, તમે વળી આપણું છોડીને બીજે ક્યાંય ગયા? ભાઈ આ આપણું છે, જેમાં આત્માનો ધર્મ પ્રગટે તે આપણું, એ સત્ય છે ને એ આપણું છે. સત્ય છે તે આપણું છે, કે આપણું છે તે સત્ય છે, કે સત્ય છે તે આપણું છે. એટલે ત્યાં એને સ્થાન હોય સંપ્રદાયમાં. દરેકને પોતાની જાતમાં, નાતમાં, સમાજમાં, કુટુંબમાં, અને સંપ્રદાયમાં પોતાનું બજારમાં બધાને પોતાનું સ્થાન હોય છે. એ સ્થાન એને ખોયા વગર કઈ કરવું હોય તો તને પાત્રતા નથી એમ કે છે. સ્થાન ને ભૂલી જાય એક વાર તો તારું બારમાં જે કોઈ સ્થાન છે એ સ્થાન ને ભૂલી જા. મારું કોઈ ત્યાં સ્થાન નથી. પણ લોકો કહેવા માંડે એનું શું કરવું, કીવી 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 કરીને છૂટી નાખે એમ કે. અમારે એક ભાઈ આવતા, ભાઈ અમારા સંપ્રદાયમાં એવું છે ને ખબર પડે ને તો કીવી 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 કરીને છૂટી નાખે અમને. ભાઈ તમે આ શું કર્યું, અમે આ તમે આપણા તો સંઘપતિ હતા ને આપણે તો તમે અમારા પ્રમુખ હતા ને તમે તો અમારા સંઘમાં ટ્રસ્ટી છો ને તમે આ ક્યાં જવા માંડ્યા. ભાઈ આત્મહિત પહેલા છે ને બીજું બધું પછી છે. આ જીવ માન આડે સત્પુરુષ નો સમાગમ સત્સમાગમ જેને કહીએ એ સમાગમ થી વંચિત રહી જાય છે. એ માન થી વંચિત રહી જાય છે. અનંતકાળમાં ન પ્રાપ્ત થાય એવો જે યોગ છે એવા યોગને તુચ્છ માનને કારણે એ છોડી દે છે, એનાથી દૂર રહે છે. તેથી એને આત્માનું હિત સૂઝ્યું નથી એમ કહેવામાં આવે છે. અથવા એ એવો ભળવીર છે કે ભવ ભ્રમણથી પણ બીતો નથી. એને ભળવીર કહેવાય ને, બીક ન લાગે એને ભળવીર કહેવાય. ભાદુર સેનાથી બીતો નથી કે ભવ ભ્રમણ થી પણ એ બીતો નથી. એ સ્થિતિ છે. ભાઈ તારા ભવ ભ્રમણ ને મટવાનો જ્યાં ચાન્સ છે, તક છે, એ તક ને તું એક સમાજના માન સન્માન ખાતર, કેટલાક ટોળાના માન સન્માન ખાતર, ટોળામાં રહેલા કેટલાક જીવોની નજર ખાતર તું તારા આખા ભવ ભ્રમણ ને પણ દરકાર ન કર તો પછી પાત્રતા જ નથી. એ વાત નક્કી છે. જ્યાં પાત્રતા નથી ત્યાં ધર્મ પ્રગટવાનો કોઈ અવસર રહેતો નથી.
ઓળામાં એમ કે ખોટું શું છે, ઓળામાં એમ કે આ તો બધું પાત્રતા ભર્યો કહી ગયા છે, આટલા ગુસ્સો થી આવ્યું આવે છે એના બીજું
ખોટું શું છે તો એમ પૂછે કે સાચું શું છે.
બરોબર, સાચું શું છે
એ સમજાવો. ખોટું નથી તો સાચું શું છે
આવશે.
પછી અહીંયા એમ કહે છે કે જેટલી મન વચન કાયા આશ્રિત ક્રિયા છે તે બધી પર સત્તા અવલંબનશીલ છે. તેમાં રાજી થવા જેવું નથી. કોઈ ક્રિયા કરતા બીજા જીવો ઈ ટોળું તારું વખાણ કરશે. ટોળું શું કરશે, તારા વખાણ કરશે અને પુરાર પહેરાવશે, તારા સન્માન સમારંભ કરશે, તારા વરઘોડા કાઢશે. એ કરવા જેવું નથી. એમાં ક્યાંય રાજી થવા જેવું
નથી.
માનને તોડવા માટે કોઈ બોલાવે પણ નહીં. અરે અડધૂત કરે, બોલાવે તો નહીં પણ અડધૂત કરે તો પણ એની સામું જોયા વિના એકલું આત્માનું હિત કેમ થાય એની સામું જોવું. આ તો હજી પાત્રતામાં લીધું છે. પણ કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થાય, સમ્યક દ્રષ્ટિ થાય એટલે અંદરમાં પોતાનું પરમાત્મ તત્વ છે જે ત્રણ લોકનો નાથ છે એમ જાણે, એને બહારમાં અપમાન થાય, અડધૂત કરે. ગુરુદેવ તો બહુ સરસ દ્રષ્ટાંત આપતા. એવો સમ્યક દ્રષ્ટિ હોય કે જે નિર્ધન હોય, લાકડા જંગલ માંથી વીણીને માથે ભારો ઉપાડીને વેચતો હોય, કાણો હોય, કુબડો હોય, કુરૂપ હોય, બહારમાં એને લોકો હરદૂત કરતા હોય તો પણ એ મોક્ષ ગામી જીવ છે. એ સંસારમાં રખડવાનો અંદરમાં જેને પવિત્રતા પ્રગટ થઈ છે ધર્મની, એની કિંમત જગતના આંખને પલાખાથી અંકાય એવી એ રીતે એની કિંમત. આમાં લીધું છે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં કે ફૂલ બાગમાં હોય કે જંગલમાં હોય, તે ફૂલની જે સુગંધ અને સુંદરતા છે એ પોતાથી છે, એ બાગ બગીચામાં ઉગ્યું એટલે છે, અને જંગલમાં ઉગ્યું એટલે નથી, એવું તો કઈ છે નહીં. એ બિલકુલ સ્વતંત્ર છે, કોઈની અપેક્ષા વિના એ છે પોતાના સ્થાને. એમ ધર્મીને કોઈ અપેક્ષા હોતી નથી, અને બહારમાં બીજાની અપેક્ષા રાખે તે ધર્મી નથી. આ સુધી વાત છે. હું તમને સમજાવું છું, તેથી મારું માન સન્માન કરો, મારું માન સન્માન રાખો, અને બરાબર મારું માન સન્માન રહે એવી રીતે બધું મારી સાથે ગોઠવણી કરો. ભાઈ, એ ધર્મની લાઈન નથી, એ બધી લૌકિક લાઈનો છે, એ અલૌકિક લાઈન છે. એટલે માન જોઈએ કે બહાર પડવાનો, બહાર પડવાનો એટલે બહાર માં બધાથી મોઢા આગળ હું રહું, એવો જે અભિપ્રાય ભાવ, એટલે એવો અભિપ્રાય એ કાંઈ નથી. એની કિંમત જેને કાઢી નાખી છે, એની જેને કાંઈ કિંમત નથી, એ શૂન્યવત જાણે છે, એને ખાસ પ્રકારની પાત્રતા છે, એ ધર્મ પામવાને લાયક છે. બાકી માન સન્માન ને બહાર પડવાનો ભાવ રહી જાય, એને પાત્રતા નથી, અને એને ધર્મ પ્રાપ્ત થવાનો અવસર પણ નથી. હા, પ્રાણભાઈ ના નિમિત્તે આજે અહીંયા વાંચન છે. પ્રાણભાઈ ની સાથે બજાર ના હિસાબે તો અમારે ઘણા વર્ષો નો કરી છે, પણ એમનું જે પાછળનું જીવન હતું એ બહુ સારા પરિણામ વાળું હતું. સામાન્ય રીતે વેપારી હોય છે એ તિરિંચ માં જાય છે, સજ્જન વેપારી હોય સામાન્ય રીતે પ્રમાણિકતાથી વેપાર કરે, અથવા દારૂ માં શિકાર આદિના જે પ્રકારના વ્યસન, સત્ય વ્યસન ન હોય તો માયાચાર તો કરવો પડે છે, કરે છે વેપારી તિરિંચ માં જાય છે. દેવ ને લાયક એના પુણ્ય હોતા નથી, મનુષ્ય કરીને મનુષ્ય થવું, મનુષ્ય મૂકીને મનુષ્ય કરવું, એ તો વળી એથી અઘરી વાત છે, દેવ થવા કરતા. ત્યારે શું થાય છે કે પાછલી જિંદગીમાં પરિણામ બગડવા લાગે છે, એટલે લોકો એમ કે છે ખાંઠે બુદ્ધિ નાખી. એનો અર્થ શું કે બંધ ગતિનો પડી ગયો એટલે લગભગ પરિણામ બગડવા માંડે. પ્રાણભાઈ ની વિશિષ્ટતા હતી કે એમના પરિણામ સુધરવા લાગતા હતા. છેલ્લા દિવસોમાં જયારે જયારે અહીંયા આવતા ખબર કાઢવા, ત્યારે એમના પરિણામ, એમના ભૂતકાળના પરિણામ ની અપેક્ષા એ બગડેલા હોય એના બદલે સુધરેલા જોવામાં આવતા હતા. એક વિશેષતા હતી. હમણાં નાયરુ ગયા ત્યાં કઈક એક પ્રકાર જોયો હતો, આમ આપણા મુમુક્ષ હતા, પણ હવે જરાક મોટા વ્યાધિથી ગ્રસિત થયા હતા, ઉંમર લાયક હતા, પણ પરિણામ થોડાક બગડતા હતા. પ્રાણભાઈ યાદ આવ્યા હતા, મારે મુમુક્ષ હતા. છેલ્લે છેલ્લે બે દિવસ અગાઉ તો હું રાત્રે બે કલાક બેઠો હતો અહીંયા. ધર્મ ચર્ચા કરો, બીજી વાત ચાલી તો કહે, એ વાત શાંતિબેન એ વાત મૂકો બજારની, ખબર છે, આત્માની વાત કરો, એને એ રૂચતું હતું. અને એ સિવાય એમ કે મારી હાજરીમાં હું, મારે જે કાંઈ દાના દે કરવું છે, હું જાઉં પછી આમ કરું, મારી હાજરીમાં જ હું નક્કી કરતો હતો. મિત્ર, આમ તો નિવૃત્તિ લીધી હતી, આવકની મર્યાદા કરી નાખી હતી, છતાં પણ એને રોગને છોડવાના પરિણામ હતા. તો એ પરિણામ છે એ સારી ગતિને સૂચવે છે.
બરોબર,
એવા પરિણામ શું સૂચવે છે?
સારી
ગતિ. ગતિ સારી છે એટલે ખરેખર તો હયાતી તો કોઈ આત્માની મળતી નથી, પણ ભવિષ્ય ઉજળું હોય તો ખુશી થવા જેવું છે, ભવિષ્ય બરાબર ન હોય તો દુઃખ થાય, પણ ભવિષ્ય તો ઉજળું હોય છે. એટલે જેણે સારા સંસ્કાર ગ્રહણ કર્યા છે, ભલે ધર્મ પ્રાપ્તિ સુધી ન પહોંચે, સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ ન થાય, પણ જેણે રૂચિથી આત્મહિતની વાત સાંભળી છે, આત્માની વાત સાંભળી છે, એને જો સંસ્કાર સારા પડે છે તો એના પરિણામ છે એ સુધરતા જાય છે, પરિણામનું સ્તર ઊંચું આવતું જાય છે, નીચે નીચે વાળા પરિણામ થતા નથી. એક વિશેષતા છે, બહુ ખુશી થવા જેવો વિશેષ. પાંચ મિનિટ છે, ચાર સો ત્રાણું. ખરા જિજ્ઞાસુ જીવને અંદર ઊંડે જ્ઞાનની કાંઈક ભૂલ રહેલી હોય તો પણ એને ખાસ જિજ્ઞાસા હોવાથી તેને ટાળી નાખશે. શું કેવું છે આ બોલમાં? જે કોઈ જીવ ધર્મ કરવા માગે છે છતાં એને ભૂલ રહી જાય તો શું કરવું, આવો એક પ્રશ્ન થાય છે. એક તો જીવ પોતે અજાણ્યો છે, અજાણ્યો જીવ છે અને આ વિષયથી અજાણ્યો જીવ ક્યાંક અજાણે ભૂલ કરે, એનો ઉપાય શું ને એનો રસ્તો શું? જો પ્રત્યક્ષ જ્ઞાનીનો સમાગમ હોય, પ્રત્યક્ષ શ્રી ગુરુનો સમાગમ હોય તો એવી ભૂલ ટળવાનું સહેલું છે. કેમ કે એ તો જ્ઞાની ગુરુ એને કહેશે કે ભાઈ એમ નહીં, આ પ્રકાર નહીં. પણ માનો કે એવો યોગ ન હોય, એને ભૂલ રહી જાય તો શું કરવું, એવી એક સમસ્યા ઉત્પન્ન થાય છે. એનું આ બોલમાં સમાધાન છે, આ પેરેગ્રાફ છે એ એના માટે છે.
બરાબર
કે ભાઈ, જો તારી સ્થિતિ ખરા જિજ્ઞાસુની હશે, ખરો જિજ્ઞાસુ એમ કહે છે. ખરો જિજ્ઞાસુ એટલે શું? કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, પોતાનું જે અસલ સ્વરૂપ છે, એ જ જાણવાની જેને માત્ર જિજ્ઞાસા છે, ખરી જિજ્ઞાસા છે, એ સંબંધમાં પૂરી જિજ્ઞાસા છે. એમ છે કે શાસ્ત્રમાં હજારો વાતો આવે છે, ઘણી વાતો આવે છે, અને ઘણી વાતો આવવાનું કારણ એ છે કે ઘણા જીવોની ઘણા પ્રકારની યોગ્યતામાં કોઈને કોઈ લાગુ પડે, કોઈને કોઈ લાગુ પડે, કોઈને કોઈ લાગુ પડે. મેડિકલ સ્ટોરમાં બધા રોગની દવા હોય પણ કઈ બધી દવા ખવાય નહીં. જે રોગ થયો હોય એની જ દવા ખરીદવાની ને એ જ ખાવાની હોય છે, બધી કઈ ખાવાની હોતી નથી. એમ શાસ્ત્રમાં તો બધી દવા છે, ગમે એવો રોગી આવે એને સુધારવાની દવા છે. હવે આ જીવને જો પોતાને સુધારવાની ખરી જિજ્ઞાસા હોય તો એ પોતાને દવા કઈ લાગુ પડે છે એના ઉપર નજર રાખે છે. કયો ઉપદેશ, કયો બોધ મને લાગુ પડે છે એવું જ માત્ર જે જોવે છે. એવી જ જેની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ છે એને પોતાના પ્રયોજનની સૂક્ષ્મ દ્રષ્ટિ છે, અને પ્રયોજનની એવી સૂક્ષ્મ દ્રષ્ટિ વિના શાસ્ત્રની બધી વાતોને ધારે ને બધી વાતમાં માથું મારે ને બધી વાતમાં રસ લે અને પ્રયોજનની એની દ્રષ્ટિ ન રહે કે મને કઈ લાગુ પડે છે, તો એને અનેક પ્રકારની ભૂલો રેજવાનો સંભવ છે. અને એને ભૂલ રેજવાથી એને ધર્મની પ્રાપ્તિ નહીં થાય. જ્ઞાનની ભૂલ રહી ગઈ છે એમ, પ્રયોજનની ભૂલ નહીં. જ્ઞાનની ભૂલમાં શું કેવું છે? જ્ઞાનની ભૂલ એમ કહે ને, જ્ઞાનની કઈ ભૂલ એટલે કે પ્રયોજનની ભૂલ નહીં. કેમ કે પ્રયોજન તો એને શું છે કે મારે એક આત્મ પ્રાપ્તિ જોઈએ, મારી શુદ્ધિ જોઈએ, ને મારી અશુદ્ધિને દોષ જે પ્રકારના છે તે ટળવા જોઈએ, એવું જે પ્રયોજન છે. એ પ્રયોજન વાળાને તો કઈ પ્રયોજનની ભૂલ નથી, પ્રયોજનની ભૂલ નથી તો જાણપણાની કઈક ભૂલ રહી જાય. કોઈ અર્થ બીજો ભાષે તો એ ભૂલ છે, એ ભૂલ એને ટાળી નાખશે. કેવી રીતે ટાળી નાખશે? કે ખાસ જિજ્ઞાસા હોવાને લીધે ટળી જશે એમ કેવું છે. આ એક કુદરતી પરિસ્થિતિ છે કે જેની એક પ્રયોજન વિષયક જિજ્ઞાસા છે, માત્ર સ્વરૂપ વિષયક જિજ્ઞાસા છે, એને કોઈ જાણવામાં ભૂલ થઈ જાય તો એ ભૂલ એની ટળી જાય છે, એ ભૂલ એની રહેતી નથી. આ એક કુદરતી પરિસ્થિતિ ઊભી થાય છે, સહેજે સહેજે ટળી જાય છે. ભૂલ થાય એનો એટલો વાંધો નથી જેટલો વાંધો ભૂલ થઈને એની પકડ રાખવાનો છે. આ ભૂલમાં થોડો વિચારવા જેવું આવે કે ભૂલ તો થઈ જાય પણ જલ્દી જીવને ભૂલ છોડવાનું મન થતું નથી. હું કરું તે સાચું અને હું કરું તે બરાબર એવું રહી જાય છે. તેથી એને જે માન્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય, નક્કી કર્યું હોય, એનો અભિપ્રાય જે બંધાઈ ગયો હોય એ જીવ જલ્દી છોડી શકતો નથી. ભૂલ વાળો હોય તો એને છોડવો ગમતો નથી. એટલે ભૂલ થાય એનો એટલો વાંધો નથી પણ ભૂલની પકડ રહે એ મોટો વાંધો છે. અર્થાત ભૂલ થાય તે ક્ષમ્ય છે, ભૂલની પકડ થાય તે અક્ષમ્ય છે, એમ છે ખરેખર. તેથી ખરા જિજ્ઞાસુને ભૂલ થાય છે પણ પકડ નહીં રહેતી હોવાને લીધે આમ વાત છે, એની ભૂલ ટળી જશે. આ ભૂલ ટળવાનું કારણ છે અથવા ભૂલ ટળવાનું આ ચોખ્ખું વિજ્ઞાન છે કે એને ભૂલ કેમ ટળી જશે. એમ કેમ તમે કહો છો કે એને ભૂલ ટળી જશે? કે એને ભૂલ ટળવાનું કારણ એ છે કે એને ભૂલ થવા છતાં એની પકડ છે, એને પોતાના પ્રયોજનની પકડ છે, એ સિવાય બીજી કોઈ પકડ એને હોતી
કાર્યક્રમ છે.